રાજકોટમાં તારીખ 31/12/81 સમયસાર 320 ગાથા ઉપર પ્રવચન.
શ્રી સમયસાર ભી પરમાગમ શાસ્ત્ર એનો સર્વ વિશિષ્ટ જ્ઞાન અધિકાર ગાથા 320 એની તાત્પર્ય નામની ટીકા જયસેન આચાર્ય ભગવાને આજથી 700 વર્ષ પહેલા બનાવી છે. એમાં શુદ્ધાત્માનો સ્વભાવ જે ત્રિકાળ સામાન્ય છે એ આત્મા જ્ઞાયક હોવાથી જ્ઞાતા છે, પણ એ કરતા ને ભોગતા નથી. જેમ ચક્ષુ કેવળ માત્ર દૂર રહીને જાણે, પણ કઈ કરે ને ભોગવે એ ચક્ષુમાં એનો અભાવ કરવા ભોગવવાનો ચક્ષુમાં અભાવ છે, એમ ભગવાન આત્મા જ્ઞાનમય છે. જાણવું 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 એનો સ્વભાવ છે, કરવું કરવું એનો સ્વભાવ નથી. તો એ આત્મા જ્યારે વેદ જ્ઞાન કરીને જ્ઞાનમય આત્માનું જ્ઞાન જેને થાય છે, જ્ઞાનમય આત્માનું જ્ઞાન જે થાય તે જ્ઞાનના પરિણામ આત્માથી કથનચિત થઈ છે. દેહાદી તો આત્માથી સર્વથા ભિન્ન છે. આઠ કર્મના પરિણામ એ તો આત્માથી સર્વથા ભિન્ન છે, અને રાગાદીના જે પરિણામ એ પણ આત્માના સ્વભાવથી સર્વથા ભિન્ન છે. કેમ કે દેહ મન વાણી કર્મ કે રાગ એના દ્વારા આત્માનું જ્ઞાન થતું નથી, તેથી તે શુદ્ધાત્મ તત્વથી સર્વથા ભિન્ન છે. અને શાસ્ત્રના જ્ઞાનથી પણ આત્માનું જ્ઞાન થતું નથી, તેથી શાસ્ત્રનું જ્ઞાન પણ આત્માથી સર્વથા ભિન્ન છે. એમ સર્વજ્ઞ ભગવાને સમયસારની 31 નંબરની ગાથામાં ફરવાયું કે પ્રભુ એકવાર તું તારી વાત સાંભળ, કે આ જે રાગાદી છે એ તો આત્માને પ્રસિદ્ધ કરતું નથી, આંધળા છે ભાવ, એ તો આત્માથી સર્વથા ભિન્ન છે. પણ શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન પણ આત્માને પ્રસિદ્ધ કરતું નથી, તેથી તે ભાવ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયના વિષયો અને દ્રવ્ય ઇન્દ્રિય એનાથી આત્મા સર્વથા ભિન્ન છે, પાઠ છે. કેમ કે શાસ્ત્ર જ્ઞાન આત્માને જાણતું નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી, અનુભવમાં આવતો નથી. એ શાસ્ત્ર જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, બહિર્મુખ જ્ઞાન એને સર્વજ્ઞ ભગવાને જ્ઞેય કહ્યું, હેરૂપ જ્ઞેય કહ્યું, એનું ખરેખર નામ જ્ઞેય છે. વ્યવહાર નહીં એને જ્ઞાન કહે છે, નિશ્ચય નહીં એને જ્ઞેય કહે. જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અભિજ્ઞાને આત્મામાં બાદ બધી છે, બહાર આવી ગઈ છે. એ શાસ્ત્ર જ્ઞાન વડે આત્માનો અનુભવ થઈ શકતો નથી, માટે શાસ્ત્ર જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. જેમ રાગ વડે અનુભવ થતો નથી તેમ તો શાસ્ત્ર જ્ઞાન વડે આત્માનો અનુભવ થઈ શકતો હોય તો મારો ને તમારો આત્મા અહીંયા રંગ સુધી પૂર્વે ભણી ચૂક્યો, અનંત વાર આપણે તો આપણા આત્મા ઉપર ઉતારવાનું છે, બીજો બીજાનું જાણે. અહીંયા પાઠ છે કે જે જ્ઞાનમય આત્માનું જ્ઞાન થયું, જે જ્ઞાયક આત્માનું જ્ઞાન થયું, શુદ્ધાત્માનું જે જ્ઞાન થયું તે પણ શુદ્ધાત્માથી કથનથી ભિન્ન છે. શાસ્ત્ર જ્ઞાન તો સર્વથા ભિન્ન, ભાવ કર્મ તો સર્વથા ભિન્ન, કર્મ ને નો કર્મ તો સર્વથા ભિન્ન. કેમ કે એ આત્માને પ્રસિદ્ધ નથી કરતું. જળ ચેતનને પ્રસિદ્ધ ન કરે, રાગ આત્માને પ્રસિદ્ધ ન કરે, ને બહિર્મુખ ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્રનો ગાળ એ પણ આત્માનું જ્ઞાન નથી. માટે તે આત્માથી કથનથી ભિન્ન લાગુ પડતું નથી. અહીંયા તો તે પર્યાય એટલે શુદ્ધ આત્માના સ્વભાવને અવલંબને થતી શુદ્ધ પર્યાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ, તે પરિણામ આત્માથી કથનથી ભિન્ન છે. કે જે આત્માને પ્રસિદ્ધ કરે છે, આત્મા આશ્રિત છે, અલૌકિક વિષય સાગર માંથી સાગર, જેમ જેમ ઓલા અબરખના પડ જેમ જેમ અબરખના પડ કાઢતા જાઓ તેમ તેમ એટલું ને એટલું લાગતું જાય. કેમ કે આછા પડ હોય ને, પડ આછા હોય, એમાં ભગવાન આત્મા ભાવો બ્રહ્માંડના અંદર ભર્યા. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ અને એને દેખાડનાર સમયસાર શાસ્ત્ર એ છે કે તે પર્યાય. બીજી પર્યાયની તો અમે વાત કરતા નથી. કેમ કે એ તો આત્માને પ્રસિદ્ધ કરતા નથી. જે પરિણામ, તે પરિણામ તો આત્માના જ નથી. પણ જે પરિણામ શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે તે પરિણામ પણ અપરિણામી એવા આત્મદ્રવ્યથી કથનથી ભિન્ન છે. તે પર્યાય શબ્દ વાપરે છે ને, તે ઉપરનો જે ચાલે છે પાઠ એના ઉપર છે અનુસંધાન. તે પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યથી, શુદ્ધાત્મ દ્રવ્યથી. ત્રિકાળ સામાન્ય એકરૂપ સ્વભાવ જે છે એને આશ્રય થયું જે વિશેષ પરિણામ અતિન્દ્રિય જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એના વિશેષ છે. એનું વિશેષ છે કેમ કે વિશેષ એ સામાન્ય પ્રસિદ્ધ કર્યું, છતાં એ સામાન્યથી વિશેષ કથનથી ભિન્ન છે. ત્રિવેદી પર્યાય કથનથી ભિન્ન છે. કેમ? એનું કારણ શું? કે ભાવનારૂપ છે એ પર્યાય. શુદ્ધ પારિણામિક તો ભાવનારૂપ નથી, એ તો ભાવરૂપ છે, પિતા ભાવરૂપ છે. જો તે પર્યાય એકાંતે શુદ્ધ પરિણામિક પારિણામિક થી અભિન્ન હોય તો હવે એક ન્યાય આપે છે કે એ પરિણામ, તે પરિણામ હો, તે પરિણામ, તે પર્યાય. અહીં ઇન્દ્રિય જ્ઞાન ને રાગ ની વાત તો અહીંયા છે જ નહીં. કેમ કે જે પરિણામ આત્માને પ્રસિદ્ધ નથી કરતા તે પરિણામ તો આત્માથી સર્વથા ભિન્ન છે. વિષય બહુ સારો સમજવા જેવો છે. અંદરના ઊંડાણના ભેદ જ્ઞાન ની વાત કરીને શુદ્ધ આત્માનું લક્ષ્ય કરાવવું છે, પ્રયોજન છે. તે પર્યાય, તે પરિણામ જે પ્રગટ થયા આત્માને આશ્રયે અને કથનચી તે આત્માથી અનન્ય પણ છે, કથનચી તે તાદાત્મ પણ છે, ક્ષણિક તાદાત્મ, તો પણ તે પર્યાય, તે પરિણામ ભગવાન આત્મદ્રવ્યથી કથનથી ભિન્ન છે. કેમ કે જો એકાંતે અભિન્ન હોય તો સંવર નિજરાના પરિણામ હો, સંવર નિજરાના પરિણામ પણ જો સર્વથા એકાંતે આત્માથી અભિન્ન હોય તો મોક્ષ પ્રગટ થતા, મોક્ષ માર્ગનો વ્યય થતા, મોક્ષ માર્ગનો વ્યય થતા એ પરિણામથી દ્રવ્ય સર્વથા એકાંતે અભિન્ન હોય તો પરિણામના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. પણ પરિણામનો નાશ થાય છે છતાં દ્રવ્યનો નાશ થતો નથી. એ હેતુ ન્યાય આપીને કહે છે કે કથનથી ભિન્ન છે. તે પર્યાય એકાંતે સર્વથા, એકાંતે સર્વથા શુદ્ધ પારિણામિક થી અભિન હોય તો મોક્ષ નો પ્રસંગ બનતા, એટલે મોક્ષ પર્યાય પ્રગટ થતા મોક્ષ માર્ગ ને તો ના થાય છે. મોક્ષ પ્રગટ થતા મોક્ષ માર્ગ રહેતો નથી. અને એ મોક્ષ માર્ગ ના પરિણામ તારી શ્રદ્ધામાં એમ રાખ્યું છે કે પરિણામ આત્મા કે સર્વથા એકાંતે અભિન જ હોય એમ જો તારા શ્રદ્ધામાં છે તો તારી શ્રદ્ધા ખોટી છે. શ્રદ્ધા હાચી નથી, જ્ઞાન હાચું નથી, બધું ખોટું. કેમ કે મોક્ષ નો પ્રસંગ બનતા આ ભાવના રૂપ મોક્ષ કારણભૂત પર્યાય, મોક્ષ ના કારણભૂત પર્યાય. આહા, જે મોક્ષ નું કારણ નથી ને બંધ નું કારણ છે એ પરિણામ તો આત્માથી સર્વથા ભિન્ન છે. પણ સર્વથા આવતું હશે. હા ભાઈ, હા, રાગ તો સર્વથા ભિન્ન, પણ શાસ્ત્ર નું જ્ઞાન નો ઉગાર સર્વથા ભિન્ન છે. હું અભિન્ન માની બેઠો છો ને એ પરિણામ મારા છે ને હું એનો કરતા છું એમ એ પરિણામમાં રાગ અને ઇન્દ્રિય જ્ઞાનમાં એકતા કરીને બેઠો છો. પણ એ પરિણામ થી ભગવાન આત્મા સર્વથા ભિન્ન છે. એ પરિણામ તારા નથી, એ પરિણામમાં મમતા ન કર. અરે આત્માને પ્રસિદ્ધ કરનારા જે પરિણામ છે સંવર નિદ્રાના, એ પણ આત્માથી કથનથી ભિન્ન છે. પણ એ એકાંતે જો અભિન્ન માનતો મોક્ષ થતા મોક્ષની પર્યાય નો નાશ થતા દ્રવ્ય નો નાશ થઈ જાય. પણ મોક્ષ કારણભૂત પર્યાય નો વિનાશ થતા, પર્યાય નો નાશ થતા, સોનાની અવસ્થા નો નાશ થાય, એનો ઘાટ બીજો કરાવવો હોય તો પર્યાય નો અભાવ કરવો પડે. હવે એ જે ઘાટની પર્યાય છે, ચેન કરાયો ચેન અને પછી ચેન માંથી પહોંચી કરવી હોય તો ચેનની જે પર્યાય છે એ સોનાના પરિણામ, સોનાથી સોનાના પરિણામ કથનથી ભિન્ન છે. જો સર્વથા અભિન્ન હોય તો ચેનની પર્યાય એનો અભાવ થતા સોનાનો નાશ થઈ જાય તો કોઈ બીજો ઘાટ કરાવે નહીં. આપણે બીજો ઘાટ નથી કરાવો, આ ઘાટ થી ચલાવો. પણ બીજો ઘાટ થવા છતાં પણ સોનાનો કાયમ રહે છે, સોનું તો નાશ થતો નથી. તેથી અનુભવ થી સિદ્ધ થાય છે કે સોનાના પરિણામ સોનાથી કથનથી ભિન્ન છે. એમ ભગવાન આત્માના આશ્રય થતા સંવર નિદ્રાના પરિણામ પણ એ કથનથી ભિન્ન છે. સર્વથા અભિન્ન માનીશ તો પરિણામના નાશે દ્રવ્યનો નાશ થતા નાશ થાય આત્માનો, મોક્ષ થતા આત્મા જ રહે નહીં તો કોનો મોક્ષ થાય પછી? આત્મા જ ન રહી અસ્તિત્વ રૂપે. માટે તેનો વિનાશ થતા શુદ્ધ પારણામિક પણ વિનાશને પામે, નાશને પામે. પણ એમ તો બનતું નથી. પણ એમ બનવું અશક્ય છે. પરિણામનો નાશ થાય છતાં આત્મા અવિનાશી એવો ને એવો અનાદિ અનંત રહે છે. પરિણામના નાશ થવા છતાં ભગવાન આત્મા નો નાશ થતો નથી, અવિનાશી તત્વ એવને એવું રહે છે. કારણ કે શુદ્ધ પારિણામિક તો અવિનાશી છે. ન્યાય આપ્યો કે પરિણામનો નાશ થાય છતાં દ્રવ્યનો નાશ થતો નથી. કેમ કે પરિણામ ક્ષણિક અનિત્ય, નાશ થવાના સ્વભાવ છે એનો. પર્યાય એક સમયની, નાશ થાય થાય ને થાય જ. અને દ્રવ્ય સ્વભાવ અવિનાશી એવો ને એવો રહે. તેથી નિત્ય ને અનિત્ય, નિત્ય એવું દ્રવ્ય, અનિત્ય એવી પર્યાય, એ નિત્ય દ્રવ્ય થી અનિત્ય પર્યાય કથનથી ભિન્ન છે. સર્વથા અભિન્ન માન તો અનિત્ય પર્યાય નો નાશ થતા નિત્ય દ્રવ્ય નો નાશ થઈ જશે. માટે એનો નાશ થતો જ નથી. માટે તું પરિણામ થી કથનથી ભિન્ન માન, નાશવાન થાય છતાં હું અવિનાશી છું. દ્રષ્ટિ અવિનાશી પર રાજ એમ કે છે. દ્રષ્ટિ તો અવિનાશી ઉપરાય, દ્રષ્ટિ પર્યાય ઉપર રાખની, પર્યાય નું જ્ઞાન ભલે થાય પણ શ્રદ્ધા અવિનાશી નું રાખતું છે. હું તો અવિનાશી છું, પર્યાય મારા આશરે પર્યાય થાય ને પર્યાય નો નાશ થાય છતાં મારો નાશ થતો નથી. કે જેમ કે શુદ્ધ પારિણામિક ભાવ તો ત્રિકાળ અવિનાશી છે, આ જ્ઞાનમય આત્માનું જ્ઞાન એ આત્માથી કથનચિત ભિન્ન, જ્ઞાયકનું જ્ઞાન એ જ્ઞાયકથી કથનચિત ભિન્ન, જ્ઞાયકને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એ જ્ઞાન નો પર્યાય આત્માથી શુદ્ધ આત્માથી કથનચિત ભિન્ન છે, અને ઇન્દ્રિય જ્ઞાન તો આત્માને પ્રસિદ્ધ કરતો નથી માટે તો સર્વથા ભિન્ન છે, અને રાગ તો આંધળો છે માટે આત્માથી સર્વથા ભિન્ન છે, ને દેહ મન વાણી તો પ્રગટપણે અજીવ તત્વ છે માટે એ તો આત્માથી સર્વથા ભિન્ન છે, એ માણા છે ને મોહ છોડી દે, એમાં મોહ છોડી દે, આત્માનું સાધન નથી આત્માને અનુભવવા માટે, દેહ સાધન ની કર્મ સાધન ની, શુભ ભાવ ભગવાનની ભક્તિ નો રાગ એ આત્માને પ્રસિદ્ધ નથી કરતો, માટે મારાથી સર્વથા ભિન્ન છે માટે મારી ચીજ નથી, બહુ ભાઈ અંતરની વાત એવી છે, સરસ આચાર્ય ભગવાને કહી એને આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, બીજો વિકલ્પ ન ઉઠાવો, ઘણું વાંચ્યું હોય ને ઘણું ધારણામાં હોય એને અત્યારે આગળ ન કરતા આ અધિકારમાં આ ગાથામાં આ પારામાં જે પારો ચાલે છે એનો ને એનો સમજવાને માટે ઉપયોગ લગાવવો, જે અધિકાર જે ગાથા અને જે પારો ચાલે છે એમાં ને એમાં સમજવાનો ઉપયોગ લગાવે તો એ પારાનો રહસ્ય ખ્યાલમાં આવે. હવે આગળ માટે આમ થયું, આમાં બે પોઈન્ટ આવ્યા, એક જ્ઞાનમય આત્માનું જ્ઞાન, રાગનું જ્ઞાન નહીં હો, રાગના જ્ઞાન ની વાત નથી, ખરેખર તો રાગનું જ્ઞાન થતું નથી, જ્ઞાન નું જ્ઞાન થાય છે, ખરેખર તો પ્રતિમાનું જ્ઞાન નથી, જ્ઞાન તો આત્માનું થાય છે, પ્રતિમાનું જ્ઞાન થાય તો જ્ઞાન પ્રતિમારૂપ થઈ જાય, જ્ઞાન ટેબલ નું થતું હોય છે, જ્ઞાન ટેબલ નું થાય કે જ્ઞાન આત્માનું થાય, ક્યારે કે ટેબલ જયારે નિમિત્ત છે ત્યારે, કેમ કે જ્ઞાન છે એ ટેબલ ની સાથે તન્મય નથી, જ્ઞાન તો આત્માની સાથે તન્મય છે, થાય છે જ્ઞાન આત્માનું અને ભ્રમ થઈ ગયો કે મને પરનું જ્ઞાન થયું એ ભ્રમણા અજ્ઞાન છે, ત્યારે શું આ પરનું જ્ઞાન અમને થતું જ નથી કે ના, તને તો આત્માનું જ્ઞાન થાય છે, તો એમ પછી પ્રશ્ન ઉઠે કે આત્માનું જ્ઞાન થતું હોય તો અનુભવ હોવો જોઈએ, આનંદ આવવો જોઈએ, પણ આત્માનું જ્ઞાન થાય છે એ તો ક્યાં સ્વીકાર, હું તો એમ માનું કે અજ્ઞાનનું જ્ઞાન થાય છે, રાગનું જ્ઞાન થાય છે, તને સ્વીકાર ક્યાં છે કે ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, જ્ઞાયક બાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દ્રવ્ય જણાઈ રહ્યું છે પર્યાયમાં, આ એમ ત્રણ વાર કહ્યું ગુરુદેવે, કોઈને એમ શંકા થાય કે પર્યાય પર્યાય ને જણાય છે, અજ્ઞાની છે, અજ્ઞાની હોય ને એ કઈ એના એના જ્ઞાનમાં આત્મા ન જણાય, આત્મા જણાય તો એને સમ્યક જ્ઞાન હોવું જોઈએ, ભાઈ દ્રવ્ય જણાય છે, દ્રવ્ય જણાય છે, અહીંયા પ્રશ્ન થયો ડાયરીમાં કે સાહેબ આ અનુભૂતિ છે તે અનુભૂતિમાં એ અનુભૂતિ જણાય છે પર્યાય જણાય છે કે દ્રવ્ય જણાય છે કે દ્રવ્ય જણાય છે, કેને કે એક ઇન્દ્રિય આદિ બધા પ્રાણી માત્ર ને અરે અભવીને પણ, હા એમ કહ્યું, જરા વિચાર કરે તો ખ્યાલમાં આવે, હું તો છે આ આત્માનો અનુભવ કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ રસ્તો આ છે કે જાણનાર જણાઈ રહ્યો છે, આત્મા જણાઈ રહ્યો છે, જણાય છે જ્ઞાનની પર્યાયમાં આત્મા, અને માને છે કે મને પર જણાય છે એનો ભ્રમ છે અજ્ઞાન છે, આત્મધર્મમાં આવેલું છે હમણાં આ વાત, એ જ્ઞાનીઓએ કહેલી વાત છે હો, પણ જરાક જો ધીરો થઈને શાંતિથી વિચારે કે આ છે શું. આ મને જણાય છે, આ પદાર્થ મને જણાય છે, કે આ પદાર્થ જેની સત્તામાં પ્રતિભાસે છે જ્ઞાન જણાય છે, આનું જ્ઞાન જણાય છે, કે આત્માનું જ્ઞાન જણાય છે, કે આત્મા જણાય છે. આ કોયડો પણ જો ઉકળી જાય તો વ્યાર થઈ જાય કે નહીં? આ જ્ઞાન કળા છે, જ્ઞાન કોયડો જ છે, દેશુભાઈ છે કોયડો જ. એ ભગવાન આત્માની વાત એક વખત તું જોતો ખરો, એ પર્યાર્થિક નહીં ની આંખ એક વાર તો ચક્ષુ બંધ કર તો તને બધી ખબર. ગજબજબ ની વાત છે. ઉર્ધ્વપણે તો જ્ઞાન જ જણાય છે. શું બધાને કહ્યું? ઉર્ધ્વપણે તો જ્ઞાન જ જણાય છે. ઘટભટ આદિને જાણ, તેથી તેને માન, પણ જાણનાર ને માન નહીં કેવું કહીએ? હા હા હા, પુકાર કરે છે, પુકાર જ્ઞાનીઓ, પણ એનો હઠ છોડતો નથી. એનો હઠે ચડી ગયો છે ને, છોકરા કજિયારા જેમ હોય ને, ગુરુદેવ કે તરબૂત ની બે ચીજ સરખી કરીને આપે, ભલે એક લાંબી હોય અને એક હોય પોળી, એનું વજન બે નું સરખું હોય, પણ એ ખજિયારા હોય ને, એને ચીર ઓલી આપે તો ના આ નહીં, તો આ લે તો આ નહીં. હા હા હા, એમ ભગવાન આત્માનું જ્ઞાન સમય સમય થઈ રહ્યું છે. જ્ઞાન થઈ રહ્યું છે મને આત્માનું, એમ ન માનતા મને પરનું જ્ઞાન થઈ રહ્યું છે, એને જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ જ્ઞાન ભગવાન કહે છે. એને સામાન્ય જ્ઞાન નો સમય સમય તીરો ભાવ કરે છે, સ્વીકાર નથી કરતો કે જાણનાર જણાય છે. અરે પણ જાણનાર જે જણાય છે, જ્ઞાયક નું જ્ઞાન થાય છે, એ જ્ઞાન નો પર્યાય પણ તારાથી મારાથી કથનચિત થઈ છે. કેમ કે સર્વથા અભિનય તો પર્યાય ના નાશે મારો નાશ થઈ જાય, પણ હું તો અવિનાશી એવો ને એવો રહેલો છું, અનાદિ અનંત તે હું છું. આ નાશવાન પર્યાય તે મારું સ્વરૂપ ખરેખર નથી. માટે આમ થયું, હવે એ જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે પણ આત્માથી કથનચિત થઈ, ગજબની વાત. ઇન્દ્રિય જ્ઞાન તો તારા ઘરમાં રહ્યું ને, રાગ તો આશ્રવ ના ઘરમાં ગયું, અને દેહ તો અજીવ ના ઘરમાં રહ્યું, એ તો ચેતન ના ઘરમાં છે જ નહીં, એ તો સ્વચતુષ્થી પણ બહાર ભિન્ન છે. અને આ સંયોગ બહારના સંયોગ મારા માતા પિતા પુત્ર પુત્રી ભાઈ ભગીની ભાર્યા, આ હા, એ દેહ તારો નથી તો સંયોગ તો તારા ભાઈ ક્યાંથી થાય બાપુ? પાછો ફર મારા મારા કરીને મરી રહ્યો છો. મારું તો એ જ્ઞાન છે, સહજ જ્ઞાન તે મારું છે, આ ક્ષણિક જ્ઞાન પણ ખરેખર પરમાર્થે મારું. કેમ કે નાશ થાય છે, અવિનાશી તત્વ હું છું. અવિનાશી ને એક વખત દ્રષ્ટિમાં પકડી લે. આ અવિનાશી તત્વને દ્રષ્ટિમાં લેવા માટેનો આ સમય સાક્ષાત્ર છે. એક વખત અવિનાશી ને દ્રષ્ટિમાં લીધું એટલે બધું સવળું, એને શ્રદ્ધાએ સવળી, જ્ઞાને સવળી, ચારિત્ર પણ બધું સવળું થઈ જશે. માટે આમ ફેરવું, હવે ટોટલ મારે છે. આમ નિચોડ આવ્યો, સરવાળો આમ આવ્યો, કે આમ ફેરવું, કે આ સુપ્રીમ કોર્ટ નો આ ઠરાવ આવ્યો, કે સર્વજ્ઞ ભગવાન ની કોર્ટ છે ને, એ સુપ્રીમ કોર્ટ છે. માટે આમ થયું, શું થયું? હવે ઠરાવ શું આવ્યો? જ્ઞાની હોય એને સર્વ અધિકાર છે, એના જ્ઞાનમય પરિણામ છે, માટે એને સંપૂર્ણ અધિકાર. જેને આત્મદર્શન થયું છે એ અપેક્ષા લગાવીને ગમે તે પ્રકારની વાત કરે, બધી સત્યાર છે. હા 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 હા, એ જ્ઞાનમય આત્માના પરિણામ જ્ઞાનીના જ્ઞાનમય છે અને અજ્ઞાનીના પરિણામ અજ્ઞાનમય છે, ભલે 11 પાઠી હોય અને લોકોમાં પૂજાતો હોય ને માન પામતો હોય ને લાખ માણસને વ્યાખ્યાન આપતો હોય. કોણ કહે છે કે શાસ્ત્રનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે? કોણ કહે છે કે શાસ્ત્રનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન? શાસ્ત્રનું જ્ઞાન જો આત્માનું જ્ઞાન હોય તો શાસ્ત્રનું જ્ઞાન થતા આત્માનું જ્ઞાન થવું જોઈએ, પણ શાસ્ત્રનું જ્ઞાનના સદભાવમાં પણ આત્મા અજ્ઞાની રહી જાય છે, એવો પાઠ છે શાસ્ત્રમાં. આહા, ઘણી વાત છે. છોડી દે પક્ષ, ઇન્દ્રિય જ્ઞાન નો પક્ષ છોડી દે, એક વાર હું જાણું છું એ વાત છોડી દે, હું જાણું છું એ વાત છોડી દે. સરળ થઈ ગયા, નમ્ર થઈ ગયા. માટે આમ થયું, શુદ્ધ પારિણામિક ભાવ વિશે, એટલે શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી જે ભાવના, જેને ઉપરમાં ઔક્ષમિક ઔક્ષમિક શાહી ભાવ કયા, શુદ્ધ આત્મભિમુખ પરિણામ કયા, શુદ્ધ ઉપયોગ દશા કઈ, અને એમાં પણ ઉપર કહ્યું હતું કે ત્યારે આ જીવ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યના સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુચરણ રૂપ પર્યાય પરિણમે છે, તે પરિણમન એને ભાવનાની વાત છે. ભાવના એટલે શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈ અને એનું અવલંબન લઈને જે વિતરાગી દશા પ્રગટ થાય, વિતરાગ ભાવ પ્રગટ થાય, વિતરાગી પરિણતિ પ્રગટ થાય, ધર્મના પરિણામ પ્રગટ થાય, સંવર નિદ્રાના પરિણામ પ્રગટ થાય, નિશ્ચય રત્ન ત્રયના આનંદદાયક અતિન્દ્રિય આનંદનો જેમાં અનુભવ આવે એવા પરિણામ પ્રગટ થાય તેને ભાવના કહેવામાં આવે. વિકલ્પ છે ને જેમાં એકલી આકુરતા છે, ભાવના નથી. એ આત્માનું ભજન નથી, આત્માની ભક્તિ નથી, આત્માની ભાવના નથી. એ તો નિમિત્તનું ને રાગનું ભજન છે, એની ભક્તિ છે. જેમાં આકુરતા થાય પરિણામ ધર્મના નહીં. જે પરિણામ આત્મા શ્રી અનાકુળ આનંદનો અંદરમાં સ્વાદ આવ્યા કરે નિરંતર, તે પરિણામને પરમાત્મા ભાવના કહે છે. આતમ ભાવના ભાવતા લહે જીવ કેવળ જ્ઞાન, એ વાત 100% સાચી છે. પણ એ શું કઈ ભાવના? વાણી નહીં, વિકલ્પ નહીં, ઇન્દ્રિય જ્ઞાન નહીં, પણ આત્મામાં એકાગ્ર થઈને જે સ્થિરતા થાય, એવા સ્થિરતાના ચારિત્રના પરિણામથી કેવળ જ્ઞાન પ્રગટ થાય એને ભાવના ભગવાન કહે છે. બાકી બધું રાગનું ભજન છે. શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી, જ્ઞાયકને પ્રસિદ્ધ કરનાર જે ભાવના, દેહ મન વાણી નહીં મારામાં, રાગ નહીં, ઇન્દ્રિય જ્ઞાન મારામાં નહીં, હું તો ત્રિકાળ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ જ મારું અનાદ્યનું સ્વરૂપ છે, એ મારા સ્વરૂપનો કદી પણ નાશ નથી થતો, એવો એક નિજ ભાવ મારામાં પારિણામિક રહેલો છે. ભલે જળના સંયોગમાં અનાદિ કાળથી જીવો તો પણ જળ થઈ શકે નહીં, જળ ન થવા દે એવો એકનો પારિણામિક ભાવ અંદરમાં તત્વ રહેલો છે. 5 ભાવમાં એક દ્રવ્યનો પારિણામિક ભાવ કે જે પોતાના સ્વરૂપને કાયમ માટે તેવું ને તેવું, તેવું ને તેવું, તેવું ને તેવું રેખા કરે, એ સ્વરૂપને અન્ય રૂપ ન થવા દે એવો એક એનો ત્રિકાળી પારિણામિક ભાવ એનો સ્વભાવ છે આત્માનો. ચેતન તણે કાળ ચેતન રે જળ થાય, ભરે જળના સંયોગમાં હોય પણ જળ ન થાય. એ ભાવ કર્મના મધ્યમાં પડ્યો હોય, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રના મધ્યમાં ભગવાન આત્મા હોય તો પણ એ આત્મા રાગ રૂપે ન થઈ શકે, અશક્ય છે, થયો જ નથી ને. હું થયો એ તો તારી ભ્રાંતિ છે. તું માન એમ જો આત્મા થયો હોય તો તું સંવેદન કહેવાય, પણ તું માન એમ તો આત્મા થતો નથી, માટે એ તારી શ્રદ્ધા ને જ્ઞાન ખોટી છે. ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રના પરાશિક પરિણામમાં અજ્ઞાની હોય ત્યાં સુધી એની મધ્યમાં રહેલો, છતાં પણ એ રૂપ થાય નહીં. અશુદ્ધતાની મધ્યમાં રહેલું શુદ્ધ તત્વ ચૈતન્ય બિંબ એ કદી ત્રણ કાળમાં એક સમય માટે પણ એ અશુદ્ધ રૂપે થઈ શકે નહીં ને શુદ્ધ ભાવ છોડે નહીં. શુદ્ધ ભાવ નિત્ય શુદ્ધનો નિજ ભાવ છે. ક્ષણિક શુદ્ધતા એ સંવર નિદ્રા ને મોક્ષનો ભાવ છે. અનિત્ય શુદ્ધતા એ પણ હું ને હું તો નિત્ય શુદ્ધ છે હું. એક ક્ષણિક અનિત્ય શુદ્ધ પર્યાય માં રહેલો હોવા છતાં પણ એ નિત્ય શુદ્ધ પણ કાયમ રહે છે. અનિત્ય શુદ્ધ પણ એ થતો તો અનિત્ય અશુદ્ધ પણ એ તો ક્યાં થાય. હું થઈ ગયો રાગી ને દ્વેષી, માનો તો માનો, પણ સર્વજ્ઞ ભગવાન કહે છે કે તારો આત્મા તો માનસ એવો થયો નથી. થઈ શકે ને અશક્ય છે. સોનું કાદવ ની મધ્યમાં ભલે લાખો વર્ષ રહે પણ એને કાઢ ચડે એમ કોઈનું નો હીરો ભગવાન ચૈતન્ય આત્મા જહ જ્યોત અંદરમાં બિરાજમાન છે. અંધકારમાં વિટળાયેલી હોવા છતાં તે અંધકારમય જ્યોતિ થઈ શકતી નથી. અંધકાર એને અડતો નથી, એ તો પોતાનું સ્વરૂપ કાયમ રાખે છે. એ ભાવના શુદ્ધ પારિણામિક ને વિષય કરનારી અવલંબનારી અને આશ્રય થયેલી જે ભાવના, ભાવના એટલે એકાગ્રતા, એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ, જ્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા કે વાસનાનો વિકલ્પ નથી ઉઠતો અને શુદ્ધ આત્મામાં એકાગ્રથી નિર્વિકલ્પ ધ્યાનમાં વિતરાગી પરિણામ પ્રગટ થાય એને પરમાત્મા ભાવના કહે છે. એકાગ્રતા, એકાગ્રતા એટલે એકને અગ્ર કરીને ઉપયોગમાં જ્યાં ટકી જાય, એકને અગ્ર કરીને એટલે જ્ઞાયક તત્વને અગ્ર કરીને પરિણામ એમાં લીન થાય, એવી લીનતાના પરિણામને ભગવાન ભાવના કહે છે. એ ભાવના, એ ભાવના, એ રૂપ જે ઔષમિક આદિ ત્રણ ભાવો ઉપર થયા છે, ત્રણ ભાવો તેઓ, તેઓ રાગાદિથી રહિત હોવાને લીધે એ જે સંવર નિગ્રહના પરિણામ પ્રગટ થયા એ ત્રણેય કાળ રાગથી રહિત હોય એને સંવર નિગ્રહ કહેવાય. એ રાગથી સહિત નથી. ભલે જોડે બહારમાં રાગ હોય, આંટા મારતો હોય, પણ સંવરની પર્યાયમાં ને નિર્જરિયાની પર્યાયમાં સાધકની દશામાં થોડો બહાર રાગ છે ખરો અસ્થિરતાનો, પણ સ્થિરતાના જે પરિણામ પ્રગટ થયા છે વિતરાગી એમાં રાગનો અભાવ છે. રાગ રહિત એ શુદ્ધ પરિણામ છે. આવું થઈ શકતું હશે સાધક અવસ્થામાં? આમાં લખે છે ને એ મેશે તે ઔષમિક ત્રણ પ્રકારના ભાવો જે સાધકને પ્રગટ થયા, ઉપસમ સમ્યક દર્શન હો કે ઉપસમ ચારિત્ર હો, ક્ષોપસમ સમ્યક દર્શન હો કે ક્ષોપસમ ચારિત્ર હો, ક્ષાયિક સમ્યક દર્શન હો કે ક્ષાયિક ચારિત્ર બારમા ગુણસ્થાનનું હો, એ સાધકના ભાવ છે. બારમા ગુણસ્થાનનો ક્ષાયિક ચારિત્રનો ભાવ એ સાધકનો ભાવ છે. એ જે ત્રણ પ્રકારના ભાવ કયા, જે મોક્ષનું કારણ કેવું છે, અહીંયા તે મોક્ષના કારણભૂત જે ક્રિયા છે, જે વિતરાગી પરિણતિ છે, તેઓ સમસ્ત કઈ પણ એમાં વિકલ્પ ને રાગ એમાં નથી. પરિણામમાં કે ના સ્વાશ્રિત પરિણામમાં પરાશ્રિત રાગ નો અભાવ છે. સ્વાશ્રિત પરિણામમાં પરાશ્રિત જે રાગ થાય છે સાધકને એનો એમાં અભાવ છે. એ પરિણામ આત્માના પરિણામથી, આત્મા આશ્રિત આત્માના પરિણામથી પરાશ્રિત આશ્રવના ભાવો એનો એમાં અભાવ છે. સંવર નિજરામાં રાગ નથી અને રાગમાં સંવર નિજરા નથી. સંવર નિજરા જ મોક્ષનું કારણ છે, રાગ બંધનું કારણ છે. ભગવાન આત્મા બંધ નું કારણ નથી ને મોક્ષ નું કારણ. અજબ ગજબ ની લીલા છે આ. 320 દાતા બાર આવી તો આવી પણ નાખી. હા, કાયા પલટ થઈ ગઈ બધી. જીવોની કરવટ બદલાવા માંડી. હા હા, આવો હું છું. હું કરતા અત્યાર સુધી તો હું કરતા માનતો હતો ને, કે ના, ગુરુ મળ્યા પછી હવે હું પર પદાર્થ નું કરતા તો માનતો નથી. કર્મ એ કરતા નહી, પણ આ પુણ્ય પાપ નું કરતા માનતો તો એ પણ કાઢ્યું. એ પણ શલ્ય મારું શ્રી ગુરુએ કાઢ્યું. પણ જ્યાં 320 ગાથા આવી ત્યાં હા 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 હા, હે પરમાત્મા, હે ભગવાન, તું આ સવર નિદ્રાને મોક્ષના પરિણામ થાય એનો જાણનાર તું, એનો પણ ખરેખર પરમાર્થ કરનાર નથી એવો કરતા સ્વભાવની દ્રષ્ટિ દે. તો કરતા થયા સિવાય સવર નિદ્રાના પરિણામ પ્રગટ થશે, અને એ ક્રિયાનો પણ કરતા નહીં રહે ને એનો પણ તું જાણનાર રહીશ. હા હા હા, શું કહ્યું? અજબ ગજબ ની વાત. વ્યવહારે કરતા ખરો કે નહીં? અરે ભાઈ સાહેબ, અટાણે તું હવે રેવા દે. અટાણે થોડોક ટાઈમ અંતર મૂર્તો નિશ્ચય ની વાત. માન મૂકવું આવ્યો છે, માન ટાણું આવ્યું 320 ગાથા સાંભળવાનું, ત્યારે તો જરાક થોડીક વાર હા વ્યવહાર ને યાદ ન કર. હાય હાય, અમારો આ વ્યવહાર જશે તો એકાંત થઈ જશે. અરે સમ્યક એકાંત થશે, સાંભળ. હા હા, ગુરુ ગમે તું સમજત, તારી કલ્પના એ ચડી ગયો ને સમજતો હોય તો તારી ભૂલ થવાનો સંભવ છે. પણ માથે ગુરુ છે, તું ન ગુરુ નથી. તને અપેક્ષા લગાડીને સમજાવે છે, શુદ્ધ દ્રવ્યાર્થિક ને એ જોવામાં આવે તો પછી તને ક્યાં બીક છે આમાં? કે છે કે પર પદાર્થ નું કરતા પણ તો માનતો તો એ તો સોનગઢ જવા મીડો ત્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે, એ તો લપ છૂટી ગઈ. અને જો આ પુણ્ય પાપ ના પરિણામ નો આત્મા હું એનું કરતા હોઉં તો નિત્ય કરતા પણ આનો દોષ આવે. માટે ખરેખર એ પણ મારો ધર્મ નથી પુણ્ય પાપ ને કરવું, એ પણ મારો સ્વભાવ. પણ શલ્ય થોડુંક રહી ગયું તું હજી શિષ્યો ને ભક્તો ને અંદર માં. ધારાવાહી નહોતું કહેવાનો પ્રસંગ આવ્યો. 30 વર્ષમાં ધારાવાહી કહેવાનો પ્રસંગ નહોતો આવ્યો, પણ 30 વર્ષ પછી ધારાવાહી કહેવાનો પ્રસંગ એક આવી ગયો 320 ગાથામાં. હા હા હા, કે ભગવાન વિનાયક આત્મા શુદ્ધ આત્મ તત્વ જે દ્રષ્ટિનો વિષય છે, જે સમ્યક દર્શનનો વિષય છે, તે સમ્યક દર્શનના પરિણામનો કરતા નથી. હા હા, શુદ્ધ દ્રવ્યાર્થિકને એ જોવામાં આવે તો મોક્ષ અને મોક્ષ ના કારણ નો પણ ભગવાન આત્મામાં અભાવ છે. એ વાત છેલ્લા પારામાં આજે આપણે લેવી છે, ત્યારે શિબિર ની પૂર્ણાહુતિ ત્યારે થશે. હા, પૂર્ણ સ્વરૂપ આવે ને ધીમે ધીમે. પણ ક્યાં અમને લઈ જવા છે? પર પદાર્થ નો કરતા તું નહીં, જડ કર્મ નો કરતા નહીં, રાગ નો કરતા નહીં, ઇન્દ્રિય જ્ઞાન નો તું કરતા નહીં, એવો કરતા જ્ઞાયક એક રૂપતારો સવાલ છે. ત્યાં સુધી તો ઠીક હતું, પણ આ મોક્ષ ને મોક્ષ માર્ગ, કેમ કે એ તો કરવું અમને ઈષ્ટ છે. રાગનું કરવું અમને ઈષ્ટ નથી, કેમ કે રાગના કરવાથી એનું ફળ દુઃખ આવે, માટે રાગનું કરવું તો નહીં. પણ જે પરિણામ કરવું ને એ પરિણામમાં આનંદ આવે, આ હા, આનંદનું તો મારે પ્રયોજન હતું. છોટુભાઈ જરા ઝીણી વાત છે, હો જરા છોટુભાઈ ને લાગ્યું એમ, ઝીણી વાત છે, ઝીણી વાત સાચી. તમને તો ઝીણી પડે, પણ અભ્યાસીઓને પણ ઝીણી પડે. કેટલાક ને એવી વાત છે, બધાને નહીં, જે પડે એ વાત. દ્રષ્ટિ તારી દ્રવ્ય ઉપર લાય, આ પરિણામ ને હું કરું તો તારી દ્રષ્ટિ પરિણામ ઉપર રહી જશે, અને પરિણામમાં મમતા થશે, એ પરિણામ નું તું સ્વામી થઈ જાય, એ સ્વયં સતનું તારાથી ખૂન થઈ જશે, અને અકર્તા સ્વભાવ નું પણ તારાથી ખૂન થઈ જશે. અકર્તા ને કરતા મહિનો અને સ્વયં પર્યાય પ્રગટ સત હેતુ થઈ એને હું કરું, એનો તું સ્વામી બની ગયો. મોટો દોષ આવે છે. મોક્ષ નો કરનાર અભિપ્રાયમાં છે કે હું મોક્ષ ને કરું, એવો અભિપ્રાય છે, બંધનો કરતા થઈ જાય છે. પાછલા બાયણે થી મિથ્યાત ભૂસી ગયું એની દશામાં. આગળથી ના આવ્યો પાછળ, ત્યારે પાછલા દરવાજે થી ભૂસી. અરે જ્ઞાનાનંદ પરમાત્મા પોતાની ને પરની પરિણતિ ને માત્ર જાણે. જ્ઞાની તો પોતાની પરિણતિ અને પરની પરિણતિ ને કેવળ જાણે. જ્ઞાન નો સ્વભાવ જે કઈ પરની ને પોતાની થતી ક્રિયાઓ, સ્વયં મે સ્વતંત્રપણે થતી ક્રિયાઓ, એના સટકાર થી થતી ક્રિયાઓ, પર્યાયના સટકાર થી થતી ક્રિયાઓ, નિષ્ક્રિય પરમાત્મા એનો કરતા નથી. એ આવશે આશે. તે ભાવના, તે રૂપ, તે રાગાદી આ મોક્ષ નો માર્ગ રાગ થી રહિત છે એમ કે છે. નિશ્ચય મોક્ષ નો માર્ગ એ પ્રગટ થયો સાધક ને, એ સાધક પુકાર કરે છે કે મોક્ષ માર્ગ માં આવીને મોક્ષ માર્ગ ના પરિણામ ને જાણતા જાણતા, એ પરિણામમાં મારા પરિણામમાં થતા પરિણામમાં રાગ નથી એમ કે છે. સંવર નિદ્રા ને જાણીને કે છે કે આ સંવર નિદ્રા ના પરિણામ ને જાણવામાં આવે છે. એ સંવર નિદ્રા ના પરિણામ કેવા જણાય છે કે રાગ થી રહિત છે એવા જણાય છે. પોતે અનુભવીને કે છે, આત્માને તો જાણે છે પણ સંવર નિદ્રા ના મોક્ષ માર્ગ ના પરિણામ ને જાણે છે. એ જાણીને કે છે કે આમાં તો રાગ છે નહીં. તેઓ સમસ્ત રાગાદી થી રહી હોવાને લીધે તણેકાળ નિશ્ચય રત્ન ત્રય ના પરિણામ માં વ્યવહાર રત્ન ત્રય ના પરિણામ નો અભાવ છે. ત્રિકાળ સ્વભાવ માં તો ત્રિકાળ ભાવ. શું કહ્યું? ત્રિકાળ જ્ઞાનાનંદ જીવ તત્વ માં તો વ્યવહાર રત્ન ત્રય ના પરિણામ જે આશ્રવ તત્વ એનો તો ત્રિકાળ ભાવ છે, પણ આત્મા આશ્રિત થયેલા સમર નિગ્રહ ના પરિણામ માં પણ પરાશ્રિત એવા સ્થિરતા ના રાગ નો પણ અભાવ છે એમ અમે જાણીએ છીએ. સાધક એમ કે છે કે આ સંવર નિગ્રહ ના પરિણામ કેવા છે એનું અમને જ્ઞાન છે. નવ તત્વ માં સંવર નિગ્રહ પરિણામ કેવા હોય કે રાગ રહિત હોય એને અમે સંવર નિગ્રહ ના પરિણામ કહીએ છીએ. જેમાં સંકલ્પ નથી, જેમાં વિકલ્પ નથી, જેમાં રાગ નથી, જેમાં ક્રોધ માન માયા લોભ નથી, જેમાં હાસ્ય નથી, રતિ અરતિ શોક ભય જુગુપ્સા કોઈ પણ પ્રકારના વિકૃત ભાવ, વિભાવ ભાવ, પરાશિત ભાવ, એ સંવર નિદ્રા સ્વાશ્રિત ભાવમાં છે નહીં. તો સમસ્ત રાગાદી થી રહીતો હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત આ ક્ષણિક શુદ્ધ ઉપાદાન ની સિદ્ધિ કરવા માટે એમાં અશુદ્ધ ક્ષણિક ઉપાદાન રાગ એનો અભાવ છે. શુદ્ધ ઉપાદાન કારણભૂત એટલે સંવર નિદ્રાના પરિણામ જે સાધકને પ્રગટ થયા તે શુદ્ધ છે. ઉપાદાન એ પર્યાયની સ્વશક્તિ માટે તેને ઉપાદાન છે, અને કારણ એ મોક્ષનું કારણ થાય છે. ઉદય ભાવ રાગ મોક્ષ નું કારણ નથી, ને ભગવાન આત્મા ત્રિકાળ એ મોક્ષ નું કારણ નથી. તો મોક્ષ નો માર્ગ છે તે મોક્ષ નું કારણ થાય છે. એ મોક્ષ નો માર્ગ એનું નામ શું? શુદ્ધ ઉપાદાન કારણ રૂપ ક્ષણિક શુદ્ધ ઉપાદાન. ઉપાદાન એટલે સ્વશક્તિ, પર્યાયની સ્વશક્તિ એને ઉપાદાન કારણ કહેવાય. અને આત્મા આશ્રિત છે ને સંવર્ગના પરિણામ શુદ્ધ છે તેથી તેને શુદ્ધ કહેવાય. અને એ મોક્ષ નો માર્ગ મોક્ષ નું કારણ છે માટે કારણભૂત પરિણામ કહેવાય. બેસનજી ઉસમે તો ગાગર કે સાગર હૈ અંદર, માલ બહુ ભરાય હે. નિર્ભેળ એકદમ બેરસેડ નહીં, બિલકુલ ચોખ્ખો માલ. સર્વજ્ઞ ભગવાન કે વાસે આયા હૈ પાર્સલ 320 કા થા. સિમંદર ભગવાન ને વાસે ભેજા भारत में गुरुदेव के हाथ में पार्सल आया, खोला, आ भगवान आत्मा ऐसा है, शोध उपादान कारण भूत होवा थी मोक्ष नु कारण छे, मोक्ष मार्ग मोक्ष नु कारण छे, राग बंध नु कारण, मोक्ष मोक्ष नु कारण नहीं, बंध नु कारण नहीं, त्रिकाली द्रव्य पारिणामिक भाव के द्रव्य स्वभाव छे, ते बंध नु कारण नहीं, मोक्ष नु कारण नहीं, राग बंध नु कारण अने वितरागी परिणाम संवर निग्रहना ते परिपूर्ण आनंद नु कारण छे, परिपूर्ण आनंद ज्ञान आनंद दर्शन आनंद सुख आनंद वीर्य एवी जे मोक्ष दशा प्रगट थाय एनु कारण मोक्ष नो मार्ग छे, अने ए मोक्ष नो मार्ग शुद्ध पारनामिक स्वभाव ने अवलंबनारी भावना परिणति छे, मोक्ष कारण छे परंतु शुद्ध पारनामिक नहीं, शुद्ध पारनामिक जे स्वभाव छे गजब नी वात करी કે ત્રિકાળ જે મુક્ત સ્વભાવ છે તે મોક્ષ નું કારણ નથી, કેમ કે અમે તો કારણ એને કહીએ કે કારણ ના સદભાવ માં અવશ્ય કાર્ય ની ઉત્પત્તિ થાય, થાય ને થાય જ, એને અમે કારણ તરીકે ગણીએ છીએ. કિશોરભાઈ ન્યાય આપે છે કે ભગવાન આત્મા મોક્ષ નું કારણ નથી, પણ મોક્ષ નો માર્ગ મોક્ષ નું કારણ છે. એમાં એવો ન્યાય રહેલો છે કે ભગવાન આત્મા તો પ્રથમથી જ છે, અનાદિથી જ છે, તો ભગવાન આત્મા એની હયાતી હોવા છતાં પણ મોક્ષ થતો જ નથી, તે કારણે તેને મોક્ષ નું કારણ કહેવામાં આવતું નથી. એના સદભાવમાં પણ મોક્ષ નો અભાવ રહે છે, તે કારણે તે ત્રિકાળી સામાન્ય હેતુ દ્રષ્ટિનો જે વિષય છે સ્વભાવ ઉપાધિ, તે મોક્ષ નું કારણ નથી. કેમ કે કારણ એને કહીએ છીએ કે જે કારણના સદભાવમાં ભલે અંતર્મૂર્ત ને કોઈને બહાર લાગે એક ફાળ જવું છે, પણ નિયમરૂપ મોક્ષ નું મોક્ષ એક કાર્ય છે, મોક્ષ એક કાર્ય પ્રગટ થાય છે, નવું અનાદિ નું નહોતું, નવું કાર્ય પ્રગટ થાય છે, અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અનંત વીર્ય કાર્ય છે મોક્ષ પર્યાય. હવે એ મોક્ષ પર્યાય એનું જે કારણ, મોક્ષ નો માર્ગ એનું કારણ છે, કેમ કે એવા કારણના સદભાવમાં જેને જેને સમ્યક દર્શન ચારિત્રના પરિણામ પ્રગટ થાય, મોક્ષ નો માર્ગ પ્રગટ થાય, એ કારણ એવું નિયમરૂપ છે કે એની દશામાં મોક્ષ પ્રગટ થાય, થાય ને થાય જ, નિયમરૂપ કારણ છે. અને ત્રિકાળી દ્રવ્ય કારણ નથી, કેમ કે એનો સદભાવ હોવા છતાં પણ જીવોનો મોક્ષ થતો જોવામાં આવતો નથી. જેમ કે અભવીજી, જેમ કે દૂરવર્તી ભવી જીવ દુર્ભવી, એના પાસે એવું તત્વ તો છે, ભગવાન આત્મા પડ્યો તો છે મુક્ત સ્વભાવી, છતાં પણ એની હયાતી હોવા છતાં મોક્ષ ની પર્યાય પ્રગટ થતી નથી. તેથી અમે એમ જાણીએ છીએ, સાધક કહે છે કે અમારો ભગવાન આત્મા મોક્ષ નું કારણ નથી, પણ આત્માને આશરે મોક્ષ માર્ગ પ્રગટ થયો તે મોક્ષ નું કારણ. નિયમસાર માં એને કારણ પરમાત્મા કયો, પણ એ તો પર્યાય એનું અવલંબન લે છે, તો કાર્ય સાપેક્ષ થી એને કારણ પરમાત્મા કહેવામાં. અહીંયા તો કહે છે કે વિદ્યમાન હોવા છતાં મોક્ષ થતો નથી, માટે મોક્ષ મુક્ત ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ એ મોક્ષ નું કારણ નથી, પણ મોક્ષ નો માર્ગ મોક્ષ નું કારણ છે. જે મોક્ષ માર્ગમાં આવે છે એનો મોક્ષ થાય છે, મોક્ષ માર્ગમાં આવે છે એનો મોક્ષ અવશ્ય થાય છે, નિયમ છે, પરંતુ શુદ્ધ પારણામિક નહીં. આ શુદ્ધ પારણામિક બધાની પાસે ભગવાન આત્મા વિદ્યમાન છે પ્રગટ, તો પણ એ મોક્ષ નું કારણ થતો નથી, કેમ કે એની હાજરી હોવા છતાં મોક્ષ નો અભાવ છે. માટે ખરેખર એમાં નિયમ ન રહ્યો. કારણ પણ એનો નિયમ ન રહ્યો. એની હયાતી હોવા છતાં મોક્ષ ને અહયાતી છે, હયાતી નથી, તેથી કારણ નથી. અને મોક્ષ માર્ગ પ્રગટ થાય તો અવશ્ય મોક્ષ થાય, થાય ને થાય એ માટે કારણ પણ તો મોક્ષ માર્ગ ની પર્યાય માં છે, જે રાગથી રહિત છે, પારિણામિક ભાવ નહીં, જે શક્તિરૂપ મોક્ષ છે. ખુલાસો કરે છે છેલ્લો, જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધ પારિણામિક છે. એક શક્તિરૂપ મોક્ષ અને એક વ્યક્તિરૂપ મોક્ષ, મોક્ષ ના બે વિધાન. શક્તિરૂપ મોક્ષ છે જીવનો મોક્ષ થતો જોવામાં આવતો નથી, જીવ તો મોક્ષ સ્વરૂપ છે. જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. એ ત્રિકાળ જે મુક્ત સ્વભાવ આત્મા છે, તે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી રહી નિત્ય નિરાવરણ સકલ નિરાવરણ અખંડ એક પ્રતિભાસમય શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ અવિનાશી પરમાત્મ દ્રવ્ય તે હું છું, એ તો ત્રિકાળ મુક્ત છે. એ તો શક્તિરૂપ મોક્ષ છે, બધાની પાસે શક્તિરૂપ મોક્ષ તો છે, તે તો શુદ્ધ પારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. મોક્ષ માર્ગ પ્રગટો કે ન પ્રગટો, મોક્ષ થાવ કે ન થાવ, પર્યાય નો પર્યાયમાં મોક્ષ માર્ગ પ્રગટો હો કે બંધ માર્ગ હો, પર્યાયમાં ભાવ બંધ હો કે ભાવ મોક્ષ થાવ, પણ ભગવાન આત્મા તો પ્રથમથી જે મુક્ત છે, એ તો પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષ નો વિચાર ચાલે છે ભાઈ. ઉપર જે પથાળું બાંધ્યું હતું કે આ પાંચ ભાવમાં મોક્ષ નું કયું કારણ છે, એમાં જે અમે કહ્યું હતું એ તો વ્યક્તરૂપ મોક્ષ ની પર્યાય પ્રગટ થાય એના કારણ ની મીમાંસા કરવામાં આવી છે. એના કારણ ની મીમાંસા કરતા કરતા ઊંડાણ માં ઉતરતા ઉતરતા કે શુદ્ધ આત્માને આશરે પ્રગટ થયેલા મોક્ષ માર્ગ ના પરિણામ તે એક જ મોક્ષ નું કારણ છે. ભગવાન ત્રિકાળી પ્રગટ સામાન્ય મોક્ષ નું કારણ નહીં, અને પરાસ્થિત રાગ એ બંધ નું કારણ, એ પણ મોક્ષ નું કારણ નથી. આ તો વ્યક્તિરૂપ મોક્ષ નો વિચાર ચાલે છે ભાઈ, આ શક્તિરૂપ મોક્ષ ની વાત નથી. હવે એક વિષય એકદમ ટોચ નો કરતા બુદ્ધિ છોડાવવા માટે આચાર્ય ભગવાન અપૂર્વ વાત કરે છે. અકાટ્ય ન્યાય અને અકાટ્ય દલીલ, વસ્તુનું જેવું સ્વરૂપ છે, સર્વજ્ઞ ભગવાન ના જ્ઞાન માં પ્રત્યક્ષ આત્મા છે, એને જીવ તત્વ ની વાત ચાલે છે. નવ તત્વ એને જાણ્યા ભેદ ને પણ એને એમાંથી એક સામાન્ય જીવ તત્વ એને એક સમય માત્ર પણ ન જાણ્યા, પરને જાણ્યા, આઠ કર્મ ને જાણવા રોકાણો, પર્યાય ના ભેદ ને જાણવા રોકાણો, પણ એ પરિણામ ની પાછળ શુદ્ધ દિવત્વ શક્તિરૂપ શુદ્ધ પારિણામિક ભાવ સહજ જ્ઞાન ને આનંદ સ્વભાવી ભગવાન અંદર નિજ પરમાત્મ દ્રવ્ય શું છે એનું એને દરકાર કરીને કે છે. એક એવી અપૂર્વ વાત સર્વજ્ઞ ભગવાને પ્રત્યક્ષ જોઈ છે, ગણધર ભગવાને જીલી છે વાણીમાં ભાવમાં, અને જીલીને ગણધર ભગવાને બાર અંગની રચના કરી, અને પરંપરામાં કુંકુંડ આચાર્ય ભગવાન સુધી વાત આવી, અને એ વાત સોનગઢ ના સંત સુધી આવી, અને સોનગઢ ના સંત ની વાત આપણા સુધી આવી, આ પરંપરા ચાલે છે ભારતમાં. આ પરંપરા જ્ઞાનીઓ પાકતા જાય છે, પોતાની સાધના કરતા જાય છે, કેતા જાય છે અને ચાલ્યા જાય છે. હા એમ જ છે ભાઈ. હા ગુરુદેવ ભક્તો ખત કેતા હતા આ સર્વજ્ઞ ભગવાન ના કેળ છે. હા લક્ષ્મી ચાંદો કરવા આવી છે, માથું હલાવીશ નહીં. હા આ તારા મૂળ સ્વભાવની વાત છે. તારો મૂળ ઓરિજિનલ સ્વભાવ જીવનો કેવો છે આત્માનો, એ સાંભળ. સર્વજ્ઞ ભગવાને કહેલી વાત આચાર્ય ભગવાન કહે છે કે હું શાસ્ત્ર વાંચીને નથી કહેતો, હું મારા શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરીને ભાવશુદ્ધ જ્ઞાન દ્વારા. કેવળ દ્રવ્યશુદ્ધનું અવલંબન અમને નથી, દ્રવ્યશુદ્ધનું અવલંબન આવી જાય છે પણ અમને આત્માનું અવલંબન છૂટતું નથી એવા ભાવશુદ્ધ જ્ઞાન દ્વારા અમે વાત કરી. સાંભળ, સંતો અનુભવીને આત્માની વાત કરે છે, આત્માને જોઈને, આત્મા ઉપર નજર રાખીને આત્માની વાત કરે છે. આત્માની નજરો છૂટતી નથી, એને દ્રષ્ટિમાંથી આત્મા દૂર થતો નથી. આ હા, દ્રષ્ટિની સમીપે ભગવાન આત્મા વર્તી રહ્યો છે. એવી જે દ્રષ્ટિ અને જ્ઞાન આત્માનું થયું, અનુભવી પુરુષ કહે છે કે સાંભળ, તારા આત્માની વાત હું કહું છું. એ અપૂરો વાત, આ ગાથાનો ટોટલ નિચોડ હવે આવે છે. કર્તા બુદ્ધિ નો અહંકાર છોડવા માટેની વાત છે. આત્મા જ્ઞાતા થઈ જશે, જ્ઞાતા છે એવું શ્રદ્ધાન કરશે તો જ્ઞાતા પર્યાયમાં થઈ જશે. જ્ઞાયક નું શ્રદ્ધાન કરતા એ જ્ઞાતા જ થાય. જ્ઞાયક નું શ્રદ્ધાન કરે, કર્તા બુદ્ધિ રહી જાય. કર્તા બુદ્ધિ રહે તો જ્ઞાયક ની શ્રદ્ધા નથી, અને જ્ઞાયક ની શ્રદ્ધા થઈ તો એની કર્તા બુદ્ધિ હોતી. એવી અપૂર્વ ચીજ છે. વખત થઈ ગયો આ પારો શરૂ, બપોરે કરશું.